એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમને આપણે સૌ ઓળખીએ છીએ, પણ કદાચ પૂરી રીતે નહીં.
હા, જેમનો ચહેરો, જેમના નિર્ણયો ઇતિહાસના પાના પર છપાયેલા છે.
બરાબર, આપણે વાત કરીશું અબ્રાહમ લિંકનની. પણ સવાલ એ છે કે શું તેઓ માત્ર એક રાજનેતા હતા
કે પછી એમના દરેક પગલા પાછળ એક ઊંડી વિચારધારા કામ કરી રહી હતી?
અને મને લાગે છે કે આ જ સવાલ આજની ચર્ચાને ખરેખર રસપ્રદ બનાવે છે. આપણે ઘણીવાર નેતાઓના નિર્ણયો જોઈએ છે, પણ એની પાછળનું મન નથી જોતા.
સાચી વાત છે. એ નિર્ણયો કયા પુસ્તકો, કયા તર્ક અને કઈ વિચારધારાની ભઠ્ઠીમાં તપાઈને બહાર આવ્યા છે એ જાણવું જરૂરી છે.
તો આજે આપણે લિંકનના એ જ બૌદ્ધિક વિશ્વની સફર કરીશું અને આપણા માર્ગદર્શક છે ઇતિહાસકાર એલન સી ગેલ્ઝો અને તેમનું પુસ્તક અબ્રાહમ લિંકન, રિડીમર પ્રેસિડેન્ટ.
બરાબર. આપણો હેતુ લિંકનની પેલી જાણીતી છવી પાછળ છુપાયેલા વિચારકને એમના મનને ઉજાગર કરવાનો છે,
એ સમજવાનો કે કેવી રીતે એક સામાન્ય પરિવારમાંથી આવનાર વ્યક્તિએ સ્વશિક્ષણ અને તર્ક દ્વારા અમેરિકાના સૌથી મોટા સંકટનું નેતૃત્વ કર્યું.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ.
હા, એલન સી ગેલ્ઝો કોણ છે તેઓ અને લિંકન પર તેમનો દૃષ્ટિકોણ કેમ આટલો અનન્ય ગણાય છે?
એલન સી ગેલ્ઝો અમેરિકાના ગૃહયુદ્ધના સમયગાળાના સૌથી પ્રતિષ્ઠિત ઇતિહાસકારોમાંના એક છે.
પ્રતિષ્ઠિત એટલે કેટલા?
મતલબ તમે એ વાત પરથી અંદાજ લગાવો કે તેમને લિંકન પરના તેમના કાર્ય માટે એક નહીં, બે નહીં,
ત્રણ વખત.
હા, ત્રણ વખત પ્રતિષ્ઠિત લિંકન પ્રાઇઝ મળ્યું છે.
વાહ, એ તો અસાધારણ કહેવાય. પણ એવી કઈ ખાસ વાત છે એમના અભિગમમાં?
તેમની ખાસિયત એ છે કે તેઓ એક બૌદ્ધિક ઇતિહાસકાર છે. મતલબ કે તેઓ માત્ર ઘટનાઓનું વર્ણન નથી કરતા.
તો શું કરે છે?
તેઓ લિંકનના મનની રચનાને સમજવાનો પ્રયાસ કરે છે. એ સવાલ પૂછે છે કે લિંકનને શું વાંચ્યું? બાઇબલ, શેક્સપિયર, એડમ સ્મિથ.
ઓહ, એટલે એમના પર કયા વિચારોની અસર હતી?
બિલકુલ, ગેલ્ઝો ઘટનાઓ પાછળના વિચારોની યાત્રા કરાવે છે. તેઓ લિંકનના મગજની અંદર ચાલતી પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એટલે શું થયું એ નહીં, પણ શા માટે થયું એના ઊંડાણમાં ઉતરે છે.
તમે બરાબર શબ્દ પકડ્યો.
તો ચાલો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. આ પુસ્તક અબ્રાહમ લિંકન, રિડીમર પ્રેસિડેન્ટ, એનો કેન્દ્રીય વિચાર શું છે?
ગેલ્ઝોની મુખ્ય દલીલ એ છે કે લિંકન મૂળભૂત રીતે વિચારોના માણસ હતા.
વિચારોના માણસ, એનો શું અર્થ?
એટલે કે તેઓ એવા રાજકારણી નહોતા જે પવનની દિશા જોઈને પોતાના નિર્ણયો બદલે. એમના દરેક મોટા નિર્ણય પાછળ વર્ષોનું ચિંતન, તર્ક અને એક નૈતિક માળખું હતું.
અને પુસ્તક એ જ શક્તિઓ વિશે વાત કરે છે જેણે લિંકનને એ સંકટમાંથી માર્ગ કાઢવામાં મદદ કરી.
વાહ, બિલકુલ. ગેલ્ઝો લિંકનની એક ભવ્ય બૌદ્ધિક યાત્રાનું વર્ણન કરે છે જેના બે મુખ્ય પડાવ છે.
બે પડાવ? કયા કયા?
પહેલા પડાવમાં લિંકન એક શુદ્ધ તર્કવાદી છે, રેશનાલિસ્ટ. તેઓ માને છે કે બધું કારણ અને અસરના નિયમો પર ચાલે છે, તર્ક જ સર્વોપરી છે.
પણ ગૃહયુદ્ધની ભયાનકતા અને લાખો મૃત્યુ, એને ખાલી તર્કથી કેવી રીતે સમજાવી શકાય?
બસ, અને એ જ બિંદુ પર લિંકનની યાત્રાનો બીજો અને સૌથી નિર્ણાયક પડાવ શરૂ થાય છે,
જ્યાં તર્ક પૂરો થાય છે.
હા, યુદ્ધની ભીષણતા એમને શુદ્ધ તર્કની મર્યાદાઓનો અહેસાસ કરાવે છે અને અહીં તેમનું રૂપાંતર થાય છે.
કેવું રૂપાંતર?
તેઓ ઈશ્વરીય સંકેત એટલે કે ડિવાઇન પ્રોવિડન્સમાં માનવા લાગે છે. એમને લાગે છે કે આ યુદ્ધ માત્ર માનવીય સંઘર્ષ નથી, પણ ઇતિહાસમાં ઈશ્વર પોતે હસ્તક્ષેપ કરી રહ્યા છે
જેથી દેશને સ્વતંત્રતાનો નવો જન્મ મળે.
બરાબર. આ રીતે લિંકન માત્ર દેશને બચાવનાર જ નહીં, પણ દેશના આત્માને મુક્તિ અપાવનાર રિડીમર પ્રેસિડેન્ટ બને છે.
આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. ચાલો આ યાત્રાના દરેક તબક્કાને થોડું વધુ નજીકથી જોઈએ. શરૂઆત કરીએ એમના તર્કવાદી મનના વિકાસથી.
ચોક્કસ. ગેલ્ઝો દર્શાવે છે કે લિંકને પોતાના ગ્રામીણ વાતાવરણની બૌદ્ધિક ગરીબી સામે બળવો કર્યો હતો,
એટલે જ સ્વશિક્ષણ પર આટલો ભાર મૂક્યો. પુસ્તકો જ એમનો છુટકારો હતો.
હા, અને શરૂઆતમાં તેઓ ધર્મ વિશે શંકાશીલ હતા, તેમને તર્ક અને કારણમાં વધુ વિશ્વાસ હતો. એમની વિચારસરણી ડોક્ટ્રિન ઓફ નેસેસિટી પર આધારિત હતી.
એટલે કે દરેક ઘટના કારણ અને અસરની શૃંખલાનું પરિણામ છે, બધું પૂર્વ નિર્ધારિત છે.
બરાબર, કોઈ ચમત્કાર કે દૈવી હસ્તક્ષેપને સ્થાન નથી.
અને એમની વકીલાતની કારકિર્દીએ આ તાર્કિક મનને વધુ ધારદાર બનાવ્યું હશે.
ચોક્કસ, પણ પછી એક એવી ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું.
કઈ ક્ષણ?
1854નો કેન્ઝસ નેબ્રાસ્કા એક્ટ.
હા, એના વિશે થોડું સમજાવો. એ કાયદો આટલો વિવાદાસ્પદ કેમ બન્યો?
આ કાયદાએ કહ્યું કે અમેરિકાના નવા પ્રદેશોમાં ગુલામી રાખવી કે નહીં એનો નિર્ણય ત્યાંના લોકો મત આપીને કરશે.
દેખીતી રીતે તો લોકતાંત્રિક લાગે છે.
લાગે છે, પણ આનાથી ગુલામીનો દેશભરમાં ફેલાવો થવાનો મોટો ભય ઊભો થયો. લિંકન માટે આ અમેરિકાના સ્થાપક સિદ્ધાંતો પર સીધો પ્રહાર હતો.
અને આ જ મુદ્દા પર સ્ટીફન ડગલસ સાથેની એમની પ્રખ્યાત ચર્ચાઓ થઈ.
બરાબર, ડગલસ કહેતા હતા કે બહુમતી જે નક્કી કરે તે યોગ્ય.
પણ લિંકને ચર્ચાને એક અલગ જ સ્તરે લઈ ગયા.
હા, એમણે કહ્યું કે કેટલાક સિદ્ધાંતો બહુમતીના મતથી પર હોય છે. બધા મનુષ્યો સમાન બનાવવામાં આવ્યા છે એ સત્ય પર તમે મતદાન ન કરી શકો. ગુલામી નૈતિક રીતે જ ખોટું છે.
અને આ નૈતિક સ્પષ્ટતાએ જ એમને રાષ્ટ્રપતિ બનાવ્યા, જ્યાં દેશ એમની નજર સામે તૂટી રહ્યો હતો.
હા, અને રાષ્ટ્રપતિ તરીકે શરૂઆતમાં એમનો એકમાત્ર ધ્યેય યુનિયનને બચાવવાનો હતો, ગુલામીનો અંત લાવવાનો નહીં.
એટલે એમણે ખૂબ સાવચેતીથી કામ લીધો.
બહુ જ વ્યવહારુ અભિગમ હતો. તેમણે સરહદી રાજ્યોને સાથે રાખવા માટે ગુલામી વિરુદ્ધ સીધા પગલાં લેવાનું ટાળ્યું.
અને પછી આવે છે ચોથો તબક્કો, મુક્તિ અને રૂપાંતર. પણ અહીં એક સવાલ થાય છે.
પૂછો.
કેટલાક ટીકાકારો કહે છે કે લિંકનનું આ આધ્યાત્મિક રૂપાંતર શું ખરેખર વાસ્તવિક હતું કે પછી યુદ્ધને યોગ્ય ઠેરવવાનો એક રાજકીય માર્ગ હતો?
આ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ગેલ્ઝો દલીલ કરે છે કે આ કોઈ રાજકીય દાવપેચ નહોતો, પણ એક સાચો અને ગહન આંતરિક ફેરફાર હતો.
એમને સમજાયું કે જૂની સ્થિતિમાં પાછા ફરવું અશક્ય છે.
હા, એમને સ્પષ્ટ દેખાયું કે ગુલામી જ આ સંઘર્ષનું મૂળપારણ છે અને એ મૂળને ઉખાડવું જ પડશે.
અને ત્યારે જ તેમણે મુક્તિની ઘોષણા બહાર પાડી.
હા, પણ જુઓ કે તેમણે તેને કેવી રીતે રજૂ કરી. એક નૈતિક ઘોષણા તરીકે નહીં,
પણ એક જરૂરી યુદ્ધ માપદંડ તરીકે.
બરાબર. તેમણે તર્ક આપ્યો કે આ એક લશ્કરી જરૂરિયાત છે, પણ તેની અસર દૂરગામી હતી. એણે યુદ્ધનો હેતુ જ બદલી નાખ્યો.
હવે તે માનવ સ્વતંત્રતા માટેનું યુદ્ધ બની ગયું.
અને જેમ જેમ મૃત્યુઆંક વધતો ગયો, તેમ તેમ લિંકનના ભાષણોમાં ઈશ્વરનો ઉલ્લેખ વધતો ગયો. એમને લાગ્યું કે આ યુદ્ધ ગુલામીના પાપ માટે ઈશ્વરનો ચુકાદો છે.
મુખ્ય સંદેશાઓને તારવીએ. મારા માટે પહેલો સંદેશ છે વિચારોથી નેતૃત્વ.
બરાબર. લિંકનના નિર્ણયો ભાવનાઓ પર નહીં પણ સિદ્ધાંતો પર આધારિત હતા.
બીજો સંદેશ કયો ગણશો?
બીજો મહત્વનો વિચાર છે તર્કથી શ્રદ્ધા સુધીની યાત્રા. લિંકનનું જીવન બતાવે છે કે તર્ક તમને શરૂઆત કરાવી શકે,
પણ
ભયાનકતાને સહન કરવા અને તેને અર્થ આપવા માટે શ્રદ્ધા જરૂરી છે.
હા, તર્ક એન્જિન હતું પણ શ્રદ્ધા બળતણ બની ગયું.
વાહ. ત્રીજો સંદેશ જે મને સ્પર્શી ગયો તે છે ભાષાની શક્તિ. ગેટિસબર્ગનું ભાષણ, માત્ર 272 શબ્દો,
પણ એ શબ્દોએ બલિદાનને સ્વતંત્રતાના નવા જન્મ જેવો ઉમદા હેતુ આપ્યો.
સાચી વાત. શું કોઈ ચોથો મુદ્દો છે?
હા, એક ઓછો ચર્ચાયેલો પણ મહત્વનો મુદ્દો છે, વિગ વિચારધારા. લિંકન માનતા હતા કે દરેક વ્યક્તિને મહેનત દ્વારા ઉપર આવવાનો અધિકાર છે.
અને ગુલામી આ સિદ્ધાંતની વિરુદ્ધ હતી.
બિલકુલ, કારણ કે તે લાખો લોકોને આર્થિક પ્રગતિના અવસરથી વંચિત રાખતી હતી. આ પુસ્તકમાં લિંકનના કેટલાક એવા વિચારો છે જે આજે પણ પ્રેરણા આપે છે, જેમ કે જેમ હું ગુલામ બનવા માંગતો નથી તેમ હું માલિક પણ બનવા માંગતો નથી.
કેટલી સરળ વાતમાં કેટલી ઊંડી ફિલસફી છે.
અને 1858નું તેમનું હાઉસ ડિવાઇડેડ ભાષણ.
હા, જેમાં એમણે કહ્યું હતું પોતાની અંદર વહેંચાયેલું ઘર ટકી શકતું નથી. એ કોઈ યુદ્ધની ધમકી નહોતી પણ એક ભવિષ્યવાણી હતી.
અને છેલ્લે તેમના બીજા ઉદ્ઘાટન ભાષણમાંથી એક વિચાર જે તેમની નમ્રતા દર્શાવે છે.
કયો વિચાર?
જો ઈશ્વર ઈચ્છે કે આ યુદ્ધ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી ગુલામોની 250 વર્ષની મહેનતનો દરેક પૈસો ચૂકવાઈ ના જાય, તો પણ કહેવું પડશે કે ભગવાનનો ન્યાય સાચો અને સંપૂર્ણ છે.
આ વાક્યમાં કોઈ ઘમંડ નથી, પણ રાષ્ટ્રના પાપ માટે ઊંડો પશ્ચાતાપ છે.
તો આ બધી ચર્ચા પછી આપણે લિંકનના જીવનમાંથી શું શીખી શકીએ?
મારા મતે સૌથી પહેલી શીખ છે વિકસિત થવાની ક્ષમતા. લિંકન શરૂઆતથી સંપૂર્ણ નહોતા, પણ તેમણે સંજોગોમાંથી શીખીને પોતાની જાતને બદલી.
એટલે સાચું નેતૃત્વ એ જવાબ જાણવામાં નથી, પણ શીખતા રહેવામાં છે.
બરાબર.
હું બીજો એક મુદ્દો ઉમેરીશ, સિદ્ધાંતો સાથે સમજૂતી. પોતાના મુખ્ય સિદ્ધાંતો જાળવી રાખ્યા, પણ તેને હાંસલ કરવાની પદ્ધતિઓ વ્યવહારુ રાખી.
અને છેલ્લે ઊંડાણપૂર્વક વિચારવાનું મહત્વ. આજના ઝડપી યુગમાં લિંકન આપણને યાદ અપાવે છે કે જટિલ સમસ્યાઓના ઉકેલો શાંત ચિંતનથી મળે છે, એક ટ્વીટથી નહીં.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સાચું નેતૃત્વ માત્ર રાજકીય દાવપેચ નથી, એ ઊંડા નૈતિક પાયા પર ટકેલું હોય છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે લિંકને અમેરિકાના સૌથી અંધકારમય સમયમાં નિરાશાને બદલે અર્થ શોધવાનો પ્રયાસ કર્યો.
એમણે પીડાને એક ઉમદા હેતુ આપ્યો.
હા, સંકટ સમયે નેતાનું કામ માત્ર સમસ્યા હલ કરવાનું નથી, પણ સમાજને આશા અને દિશા આપવાનું પણ છે.
આ ચર્ચા પછી એ વિચારવું રહ્યું કે આજના નેતાઓ જ્યારે મોટા નિર્ણયો લે છે ત્યારે તેમની પાછળ કઈ વિચારધારા, કયા સિદ્ધાંતો અને કઈ દાર્શનિક સમજ કામ કરી રહી હોય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.